द्वितीया भावे करी अन्य जाए मरी जो मरे बापड़ा जीव भागे। बीजनो चंद्र जोवो होय बीज उगी होय हजु अजवाळू होय अने बीज बहुज पातळी होय बहुज नानी होय अने बीजने जोवा माटे કેટલા ડાફોરિયા મારે, કેટલું જુએ, કેટલું બધું તારે કોક ને હા આ દેખાય, જો પેલી દેખાય છે ને, આ પેલું ઝાડ છે ને, ઝાડની આ બાજુની ડારી છે ને, એની છેક ઉપરની ડારીની એની ટોચ ઉપર જો દેખાય છે ને, હા ખરું, તો ચંદ્રને જોવા માટે જેમ વૃક્ષનો અને એની ડાળીનો આધાર લીધો અને એ રીતે ચંદ્રને આપણે સ્પષ્ટ જોઈને પકડી લીધું, બાકી ચંદ્રને અને ઝાડની ડાળીઓને કેટલું છેટું છે, જેટલું આપણું એટલું કે ઝાડ ત્યાં પહોંચી ગયું થોડું ચંદ્ર સુધી, કે જો પેલા ઝાડની ઉપરની ઓથાની આ બાજુની અહીં આ બાજુ ઉપરથી દેખાય એ હા, તો જેને મૂળ વસ્તુને ઓળખ્યા પછીથી પછી ઝાડની ડાળીની જરૂર પડે નહીં, પછી થોડા ગાગા પાછા થઈને જો અહીંથી દેખાય છે આ બાજુથી દેખાય છે, એટલી ઝાડની ડાળી ઉપર જ છે, પણ ઝાડની ડાળીને નિમિત્ત બનાવીને એનો આધાર લઈને ચંદ્રને શોધી શક્યા, એમ દ્વિતીય ભાવે કરી અન્ય જાય મરી। ચંદ્ર દેખાઈ જાય પછી ચંદ્ર જોવા માટે જે વૃક્ષનો અને ડાળીનો આધાર લીધો એ બધો અન્ય જાય મરી, પછી એની કશી જ આવશ્યકતા ના પડે, એમ આત્માને ઓળખવા માટે સૌથી પહેલા જેમ ચંદ્ર અને વૃક્ષને વૃક્ષના આધારની જરૂર પડે નિશાનીની, એમ આ શરીરની પણ જરૂર પડે। અને કહેવાય શું કે જો આ શરીરની અંદર જે ચેતના બેઠેલી છે ને તે આત્મા એ તું, જેમ વૃક્ષની ઉપરની ટોચની આ બાજુની ડાળની ઉપરની બાજુ દેખાય છે તો ઝીણો સરખો છે પાત્ર, બહુ આ વખત તો બહુ પાત્રી છે આ બીજ દેખાય છે, એમ આત્મચેતના પણ અતિ સૂક્ષ્મ છે અને એને પામવા માટે પણ કોઈક આધાર લેવો પડે, અને આત્મચેતનાને ઓળખવાનો આધાર એટલે આ શરીર, શરીર ન હોય તો આત્મચેતનાને શોધવા માટે કોણ નીકળશે અને જડશે કેવી રીતે, તમે આખા આકાશમાં ડાફોડિયા માળો તોય ચંદ્ર તમને બીજનો જડે નહીં, પણ આમ કોઈક એવી એવો ઓથ લઈ અને એની આમ આધાર ઉપર નીચે ઉપર નીચે, આપણને ખબર છે સૂર્યાસ્ત થયા પછીનું અજવાળું હોય ને આપણે આકાશમાં શુક્રને જોતા, અને શુક્રનો તારો તેજસ્વી હોય એટલે આછું આછું અજવાળું અંધારું ભેગું એટલે સૌથી પહેલો શુક્ર દેખાય, આપણે સાંજે અગાશીમાં ફરીએ ને 6 વાગે ત્યારે શુક્રને જોઈએ, અત્યારે નથી પણ દેખાય, પછી જોવું પડે આ એટલે આમ છે આ બાજુથી આ છે, પહેલા તો બહુ જોવું પડે ધારી ધારી ધારી, પછી વાદળ હોય ને એનો આધાર લઈએ, તો એ એક આધાર વડે દિવસે તારા જોવાના, ધોરે દાડે તારો એટલે શુક્રને શોધવાનો, જેને જે ઓળખતો હોય ને જેને જોયું એને તો જડી જાય જલ્દી, તો એમ આત્માનુભૂતિ કરવા માટે પણ શરીરની જરૂર છે, અને એ આત્માનુભૂતિ બસ પ્રકાશની અંદર જ થાય, અંધારું દૂર થઈ જાય, જેમ પ્રકાશમાં તારો ન દેખાય એમ અંધારામાં આત્મા ના દેખાય, આત્માની પ્રતીતિ કરવા માટે જ્ઞાનના પ્રકાશની ગઈકાલે આપણે જોયું, તો જ્ઞાનનો પ્રકાશ જ્યારે અંતઃકરણ અંદર થાય અને જે અજ્ઞાન અંધારું ગયું, ગુરુ ગમે અજવાળું થયું, સાચું સુખ સાગરે કહ્યું. ગુરુગમ, ગુરુ મહારાજે આપેલો બોધ, જે સમજણ, જે ઉપદેશ આપ્યો હોય એના વડે જ આપણા મનના કલમશ જાય, ખોટા વિચારો એનાથી જ જાય. એના વગર ખોટા વિચારો તમે કાઢવા મથો ને, ગમે એટલા મથો, નહીં જાય, ફરી ફરીને પાછા આવશે. પણ જેમાં શ્રદ્ધા ને નિષ્ઠા છે એના શ્રીમુખમાંથી નીકળેલા વાક્યને પકડી, બસ આ ખોટું હોય જ નહીં, આ કહ્યું છે એટલે પ્રમાણે જ. એટલે હવે મારે એ વિચારો એ પ્રમાણે થાય, મારે એના વગર બીજું વિચારવાનું નહીં. આ ખોટું કહ્યું એટલે મારા માટે ખોટું, ગુરુ આજ્ઞા. એ રીતે દ્રઢતાપૂર્વક મનમાંથી જેમ ખોટા વિચારો, ખોટી બાબતો હટતી જાય હટતી જાય, એમ ગુરુ મહારાજે આપેલા જ્ઞાનનો પ્રકાશ થવા માંડે અંતઃકરણમાં, અને સમજવા માંડે કે આ વસ્તુ ખોટી છે. ગુરુ મહારાજે ઉપદેશની અંદર, બોધની અંદર વાત કરી છે. ગમે તે આખી દુનિયા એમ કે મારા ગુરુ મહારાજે કહ્યું છે એટલે સત્ય છે. આ આ શરીર, આ જીવન, આ જગત સ્વપ્ન જેવું છે. પહેલા હતું નહીં અને પછી રહેવાનું નથી, જેમ સ્વપ્નની સ્વપ્નને જોઈએ છે. આ આ શરીર જન્મતા પહેલા હતું નહીં, મર્યા પછી રહેવાનું નથી, જેમ સ્વપ્ન પણ જાગીએ ત્યારે દેખાતું નથી અને સૂતા પહેલા હતું નહીં, માટે એને આપણે સ્વપ્ન કહીએ છીએ. જાગીને જોઉં તો સ્વપ્ન દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાગે. તો આમ નરસિંહ મહેતા તો ઘણી સરસ બધી વાતો કહી છે. કૃષ્ણ ભક્તિ પણ આપી છે અને વેદાંત પણ આપ્યું છે બૌદ્ધ ઉપદેશમાં. જુઓ, એક સગુણનો ઉપાસક નરસિંહ એ પણ સ્પષ્ટ કહી દે કે જ્યાં લગી આત્મા તત્વ ચિન્હ્યો નહીં. આત્મ તત્વ એટલે વેદાંત થઈ ગયું, જ્ઞાન બોધ થઈ ગયો. તો ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ કૃષ્ણનો ઉપાસક છે, કૃષ્ણ ભક્ત છે, અને આત્માને ઓળખવો એ તો વેદાંતિનું કામ છે. એક સાકાર છે કૃષ્ણ ભક્તિ, અને આત્મ ઉપાસના નિરાકાર છે. નરસિંહ બંનેને સાથે રાખે છે. ગમે એટલી ભક્તિ કરશો પણ આત્મ તત્વની અનુભૂતિ નહીં થાય ત્યાં સુધી બધું જ નકામું છે. તો આપણે આત્માને ઓળખવા માટે ચાલો પાછા આવીએ કે ચંદ્રની વાત જે કરી એ પ્રમાણે શરીર, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એ પરમાત્માને ઓળખવા માટેનું એક સાધન છે. આપણે અહીંયાથી કોઈ પણ ગામ જવું હોય, બહારગામ જવું હોય, તો કોઈ પણ એક સાધન વાહનનો આશ્રય લેવો પડે અને વાહનમાં બેસીને અહીંથી જવું છે માટે એને લઈ લીધું, અને જ્યાં જવું છે ત્યાં પછી જઈને એને છોડી દીધું, પછી એની જરૂર નથી પડતી. પાછા આવવું હોય તો ત્યાંથી પાછા આવીને એને છોડી દીધું. એમ શરીર પણ પરમાત્મા સુધી પહોંચવા માટેનું વાહન છે, વ્હીકલ. શરીર એ વ્હીકલ છે પ્રભુ સુધી પહોંચવા માટેનું વાહન. પણ ઋષિઓ પાસે જમ્બો જેટ હોય અને આપણી પાસે સાયકલ હોય, પણ પહોંચવું છે. આજે પૈસાદાર પાસે મોટા જમ્બો હોય, બધી મોટી મોટી ગાડીઓ હોય કરોડો રૂપિયાની, બાપા પાસે 4 કરોડની ગાડી, મોટી ગાડી હોય, અને કોઈની પાસે સાયકલ હોય. પણ એ ભૌતિકતાની જે વસ્તુ છે અને અધ્યાત્મની વસ્તુ. એ તો પૈસા વાળા છે આટલી આટલી મોંઘી ગાડી, પણ પેલા ઋષિ પાસે વગર પૈસે મોટી જમ્બો જેટનું સીધું આત્મા સુધી દર્શન સુધી પહોંચવા જેટલું હોય પહોંચી જ જાય વહેલા. પણ પેલા પાસે ગમે એટલી સંપત્તિ રહી એને પાપા પગલી કરતા એ ના પહોંચી જાય. ભગવાન આત્મા સુધી પહોંચવા માટે ઋષિઓ માટે તો આમ હમણાં પહોંચી ગયું, વાર ના લાગે. એક કલાકની 700-1000-2000 ની સ્પીડ હોય તો ક્યાંનું પહોંચી ગયું. અહીંથી મુંબઈ પહોંચ્યું હોય તો 1.25 કલાકમાં પહોંચી ગયું. દિલ્હી જવું તો 1 કલાક 10 મિનિટ થાય. કેટલી વાત. તો એમ એ આત્મા સુધી પહોંચવા માટે એટલી અંદરની એની ગતિ હોય, પણ એ શરીર દ્વારા પણ શરીરની અંદર પણ ગતિ અલગ અલગ. શરીર એ માત્ર પ્રભુ સુધી પહોંચવા માટેનું એક વાહન છે. જેમ બીજને જોવા માટે વૃક્ષ એક માત્ર આપણે એને આધાર બનાવી લીધો, આધેય તો ચંદ્ર છે, આધાર વૃક્ષ છે, એમ આત્મા આધેય છે, શરીર આધાર છે, જેને પામવું છે, જેના વગર શરીર નથી ટકવાનું. અહીંયા ગાડી દ્વિતીયા ભાવે કરી અન્ય જાય મરી. દ્વિતીયાનો બીજ, બીજનો ચંદ્ર એને જોઈ લીધા પછી જેનો આધાર લીધો તે નકામું થઈ ગયું, પછી એની કોઈ જરૂર નથી. જો મરે બાપડા જીવ ભાગે. એટલે જીવ ભાવ છે એ બિચારા પણ, અને એ ભાંગી જ જાય કે ભાગી જાય. તો આ તત્વ છે ઈશ્વર, જે એના બે, એના બે પ્રભાત છે, બંનેમાં માત્ર તત્વ છે, વેદાંત. કે આત્મભાવ તમે પ્રાપ્ત કરી લો, આત્મા સિવાય આ શરીરમાં કે આ જગતમાં આ સૃષ્ટિમાં બીજું કશું જ સત્ય નથી. ભાગવતની અંદર પણ આત્માને સત્ય કહ્યો છે, સત્યમ પરમ ધીમહી, પહેલો જ શ્લોક છે મંગળાચરણનો. કેમ કૃષ્ણમ પરમ ધી કહી દીધું, ધીમહી કહી દીધું તો ના ચાલત. કથા તો કૃષ્ણની છે ભાગવતમાં, પણ વ્યાસજીએ સત્યમ પરમ ધીમહી કહી દીધું. સત્ય એટલે પરમ સત્ય, એ પરમ સત્ય પરમાત્મા છે. ત્યાં ત્યાં કૃષ્ણ મૂકી દીધું હતું, કૃષ્ણ ભક્તિનું પુરાણ છે ભાગવત, પણ ના, વ્યાસજીએ સત્યને પરમ સત્ય માન્યું. એટલે એ સત્ય એટલે આ જગતમાં સમગ્ર સૃષ્ટિમાં આત્મા એક જ માત્ર સત્ય તત્વ છે. બીજું બધું જ ક્ષણભંગુર છે, નાશવંત છે, ખોટું છે, સ્વપ્ન છે, ભ્રાંતિ છે, માત્ર ભ્રાંતિ છે. ઉનાળાની અંદર દડ કે રેતીના રણમાં ઉભા છીએ, સૂર્યનો પ્રકાશ પકડ પડતો હોય આમ ચમક ચમક થતું, પછી એની અંદરથી પેલી ઝાળ નીકળતી હોય ગરમ, એમ લાગે ત્યાં પાણી છે, પાણી છે ત્યાં ચાલો જઈએ. પણ પાણી હાથમાં આવે જ નહીં, જેટલા આગળ જાઓ એટલે એટલું એ ઝાંઝવાનું જળ આગળ જ જતું. ભ્રાંતિ છે, ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિની પાછળ દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે પાણીની તરસ લાગી છે, પણ એ ભ્રાંતિમાંથી પાણી મળતું નથી, આખરે મૃત્યુ. એ પશુ એમ માણસ પણ જે ભોગો જે વિષયોમાંથી સુખ ઈચ્છે છે અને ભોગોની પાછળ દોડે છે દોડે છે દોડે છે દોડે છે. જેમ પેલા પશુને મૃગને પાણી નથી મળતું પણ એના માટે દોડે જ રાખે છે, આ દેખાય છે આ દેખાય છે આખરે મૃત્યુ. એમ શરીર જે ભોગ સુખ જે સુખ ઈચ્છે છે ભોગોમાંથી એ ઝાંઝવાના જળ છે. ઝાંઝવાના જળ માત્ર ભ્રાંતિ છે, એમ શરીરના ભોગો એ પણ ભ્રાંતિ છે, સાચું સુખ આપવા વાળા નથી. અને એટલા માટે એની પાછળ દોડી દોડીને મરી જનારને ક્યારેય સુખ હાથમાં આવતું. અન્ય જાય મરી જીવ બાપડા, જીવ ભાવે આખરે ભટકી 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 ભટકીને માત્ર મૃત્યુ સિવાય બીજું કશું નથી. એ શરીરથી મૃત્યુ થાય, જેની દુર્ગતિ થાય. એટલે ચંદ્રને જોવા માટે જેમ વૃક્ષ એક આધાર લીધો, એમ આત્માનું દર્શન કરવા માટે, આત્મદર્શન કરવા માટે શરીર એક આધાર છે. સત્ય નથી. સાચું તો ચંદ્ર છે, આકાશમાં દેખાય છે. આકાશ તો વૃક્ષ તો ભય ઉપર છે. આકાશ, ચંદ્ર આકાશમાં છે અને વૃક્ષ અહીંયા છે, એને એને શું સંબંધ? એમ શરીર અને આત્માને શું સંબંધ? આત્મા તો ઘણી ઊંચાઈ ઉપર છે અને શરીર તો આ પાંચ ભૌતિકતા છે, માત્ર દુર્ગંધનો કોથળો છે. દુર્ગંધ ભરેલો, કીચડ ભરેલો માત્ર કોથળો છે. એની અંદરથી ઉપરથી ચામડીનું પડદ દૂર કરો છો, પછી કોઈ જોવા જાવ છે, જોવાનું મન થશે, ચક્કર આવશે, આંખો બંધ કરીને એક બાજુ ના 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 જોવાય તો આપણાથી નથી જોવાતું, ઉલટી થઈ જાય. તો એ શરીર માત્ર આ રીતે એક ક્ષણભંગુર છે, એ સત્ય નથી, એ મર્ત્ય છે, માત્ર ભ્રાંતિ છે. સ્વપ્નની અંદર બીજું સ્વપ્ન આવે એવું કે મહારાજ આ બધું દેખાય છે ને, આ જોઈએ છે ને, એમાં ખોટું શું છે? જન્મ્યા છે, ખાઈએ છે, પીએ છે, જીવીએ છે, કે ભાઈ એને શરીરને ખોટું કેવી રીતે કહેવાય? એને સ્વપ્ન કેવી રીતે કહેવાય? શરીર એ સ્વપ્ન છે કેવી રીતે કહેવાય? અને સ્વપ્નની સાથે જીવનને સરખાવ્યું, આપણે સુઈ ગયા છીએ, સાચા છે માનો, એમાં એક સ્વપ્ન આવ્યું કે હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો, પણ એ ઊંઘમાં પાછું બીજું સ્વપ્ન આવ્યું. એક સ્વપ્નની અંદર એનું પેટા ભાડવાત ને પેટા ભાડવાત. એક સ્વપ્નમાં તમે ઊંઘી ગયા છો, પણ એની અંદર પાછું તમે બીજું સ્વપ્ન, ત્યાં જઈને બીજા સ્વપ્નની અંદર તમે જાગો છો, બધું જુઓ છો. એટલે પેલા સ્વપ્નમાંથી અહીંયા પાછા આવ્યા, જાગ્યા, પછી આ સ્વપ્નમાંથી જાગો, ઓ ક્યાં સુધી હું જઈ ગયો, મને એક સ્વપ્નમાં બીજું સ્વપ્ન આવ્યું. એમ એક સ્વપ્નમાંથી જાગ્રત થયા, પણ બીજા સ્વપ્નમાંથી જાગ્રત થવાનું બાકી રહ્યું. પેલું સ્વપ્ન પૂરું થયું, પણ આ સ્વપ્નમાંથી સ્વપ્ન ગયા તો એ અધૂરું રહ્યું, એ ચાલ્યા કરે છે. એમ આપણે જીવનની ભ્રાંતિઓના એક સ્વપ્નમાંથી તો બહાર આવીએ છીએ, પણ જો આ સ્વપ્ન છે એ જો ચાલુ ને ચાલુ છે, એમાંથી જાગ્રત થઈએ. શરીર પણ એક સ્વપ્ન છે. તમે પેલા સ્વપ્ન રોજ આવતા સ્વપ્નમાંથી જાગ્યા ને આની અંદર આવ્યા, રાત્રે સ્વપ્ન આવ્યું સવારે જાગ્યા, એટલે એક સ્વપ્નમાંથી તમે બહાર આવી ગયા, પણ જાગ્યા એટલે પાછું એ સ્વપ્ન જ છે. એ સ્વપ્નમાંથી જયારે તમે આત્મા સુધી પહોંચો ત્યારે હા, હવે હું આ સ્વપ્નમાંથી પણ જાગ્યો, આ જીવન એક સ્વપ્ન છે. ગીતાની અંદર ભગવાને પણ બીજા અધ્યાયમાં આ વાત કરી કે જન્મતા પહેલા નતો, મૃત્યુ પછી નથી, માત્ર જે અત્યારે અસ્તિત્વમાં દેખાય છે એ પણ એક સ્વપ્ન છે. આ જીવન, આ શરીર અવ્યક્ત આદિની ભૂતાની. ગીતા અધ્યાય બીજો શ્લોક 28. અવ્યક્ત આદિની ભૂતાની, જન્મતા પહેલા, આદિ એટલે જન્મતા પહેલા અવ્યક્ત હતો આ પંચભૂત. વ્યક્ત મધ્યાની ભારત, મધ્યમાં આ જીવનની અંદર એ વ્યક્ત દેખાય છે. પછી અવ્યક્ત નિધનાન્ય, નિધન પછી પાછું અવ્યક્ત થઈ જાય છે. તત્ર કા પરિદેવના, એમાં શું આશ્ચર્ય છે? આશ્ચર્યવત પશ્યતિ કસ્ય દેહિનમ, એ રીતનો શ્લોક છે. 28મો શ્લોક, અવ્યક્ત આદિને ભૂતાની, જન્મતા પહેલા એ અવ્યક્ત હતો, અવ્યક્ત નિધનાન્ય, મૃત્યુ પછી પછી આ શરીર અવ્યક્ત થઈ જવાનું છે, સ્વપ્નની માફક, જેમ સ્વપ્ન જાગતા જાગ્યા તારે નહોતું અને સૂતા પહેલા નથી, માટે અવ્યક્ત આદિની ભૂતાની અને અવ્યક્ત નિધનાન્ય, મૃત્યુ પછી પણ નથી શરીર રહેવાનું, જન્મતા પહેલા નહોતું. અને આપણા જેવા તો કેટલાય જન્મ્યા કીડા મકોડા મચરા તરીકે, કેટલા બધા અહીં જતા રહ્યા, કઈ ગણતરી છે કશી? આ પૃથ્વી તો કરોડો વર્ષથી છે, કેટલી શિવ સાથે કઈ ગણતરી, અસ્તિત્વ છે ત્યાં સુધી એની બધી બોલબાલા, અને જ્યાં અસ્તિત્વ પૂરું થયું એટલે માટી માટીમાં જય મહારાજ.